प्रवचन नंबर 131 तारीख 1/7/89 75 मिनिट समय सार गाथा 2 तथा 3
એવી ભેદ જ્ઞાન જ્યોતિ નો ઉદય થવાથી એટલે ભેદ જ્ઞાનનો ઉદય એટલે પ્રગટ થવાથી આત્માનો અનુભવ થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી તમામ પ્રકારના પરદ્રવ્યો એનું લક્ષ્ય છોડીને પોતાના સ્વભાવમાં લક્ષ્ય કરે છે ત્યારે સ્વભાવ કેવો છે દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત પ્રતિરૂપ આત્મતત્વ આ જે દર્શન જ્ઞાન જે આત્માનો સ્વભાવ છે એ અનાદિ અનંત નિયતનો સ્વભાવ છે કોઈ કાળે પણ એ ફરે નહીં એને નિયતિ વાત કે છે લોકો આ નિયત સ્વભાવ છે ફરે નહીં જળ જળ રૂપે ચેતન ચેતન રૂપે એને નિયત કહેવાય એવા વૃત્તિરૂપ એટલે હોવાનું વૃત્તિ એટલે વારું અસ્તિત્વ આત્મતત્વ એટલે સ્વીકારી દ્રવ્ય છું એની સાથે એકત્વ દત્તપણે વર્તે છે એકાકાર થઈને એમાં એકાગ્ર થઈને વર્તે છે પરણમે છે આત્મા ત્યારે શું થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં એ આત્મા સ્થિત થાય છે ત્યારે દ્રવ્યનું લક્ષ હતું ત્યારે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રમાં સ્થિત હતું રહેલો હવે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત નથી નિશ્ચય રત્નત્રયના પરિણામ વિતરાગી પરિણામ એમાં સ્થિત હોવાથી યુગપદ એક સાથે સ્વને એકત્વપૂર્વક જાણતો જો સ્વ પર બેને જાણતો એમ એટલે પણ સ્વને પોતાને એકત્વપૂર્વક હું એક છું એકત્વ એક પણે રહેલો છું એમ જાણતો હવે જ્યારે એમ જાણે છે ત્યારે શું થાય છે તથા સ્વરૂપે પોતા રૂપે એકત્વપૂર્વક પરિણામ તો એવો તે સ્વસમય એમ પ્રતીત કરવામાં આવે છે જ્યારે સ્વરૂપે એકત્વપૂર્વક પરિણામ તો એટલે એ પરિણામની સાથે એકમેક થઈને પરિણમે છે એવો તે સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે આમ શ્રદ્ધા કરવામાં આવે છે આવું શ્રદ્ધાનો ઉદય થાય છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે ભેદરૂપ નહીં
બે વાત સાથે જ છે
સાથે
યુગપદ
યુગપદ આ બે ભાવ સાથે જ છે એકત્વપૂર્વક જાણતો એટલે શુદ્ધ આત્મામાં એકાગ્રતાને જાણતો અને એકત્વપૂર્વક પરણતો એમ એ પરિણામ અને પરિણામીને જુદા કરીને નહીં પરણતો પોતે એકત્વ થઈને જાણે છે ને એકત્વ થઈને પરણે એકત્વ ઉપર પરિણમતો એમ પરિણામી નથી પરિણમતો તો નહીં હોય ને પરિણામી દ્રવ્ય એવો તે સ્વસમય એટલે સાધક જીવ થઈ ગયો સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે આનું નામ સ્વસમય છે સમીક્ષા જોઈ હા નીચે છે પહેલો ભાગ પહેલો બીજો ત્રીજો પહેલો ભાગ છે બહુ એનો ખુલાસો નથી.
ટીકા
છે, ટીકા તો એમાં હોય એ બરાબર, શાસ્ત્ર એ બરાબર, રાઇટ આઈડિયા, આઈડિયા સારો. અને આનું મેં જોયું હતું ખાસ વ્યાખ્યાન ઘણા પહેલા જોયું, પણ આ શબ્દો મૂકી દીધા ખાસ એમાં ખુલાસો એટલું તમે જોઈ લેજો પછી જરા. પરિણામ તો લખ્યું છે ને, એકત્વ પૂર્વક પરિણમે છે, એક મેક થઈને પરિણમે છે. દ્રવ્યને પર્યે જુદા રહીને પરિણમી ન શકે, એકાકાર એકમેક થઈને પરિણમે છે.
યુગપદનું શું અર્થ થાય? યુગપદ એટલે કે આત્માને જાણે છે અને
અને પોતાને જાણવા રૂપે પરણમી ગયો, અભેદ થઈને
દેહપૂર્વક આખું
નહીં આવે છે ને. તમારા અભેદ
જાણનાર,
અભેદ જાણનાર, ક્યાં અભેદ જાણનાર, કેમ કે યુગપદ એક સાથે સ્વને એટલે પોતાને એક કોણે જાણતો અને એકત્વપૂર્વક પરિણમતો. એકત્વપૂર્વક બેમાં લેખું, સ્વ પેલું સ્વને લેખું, પછી સ્વરૂપે એમ લેખું, એ રૂપે થઈ ગયું. જેવો નાયક છે એ રૂપે પોતે પરણી ગયો. એમ પેલા સ્વને એક કહ્યું, જાણ્યું, જાણ્યું લક્ષ કર્યું, લક્ષ કર્યું એટલે જેનું લક્ષ કર્યું એ રૂપે પરણી ગયો. નાયક ને જાણ્યો હતો, નાયક રૂપે પોતે પ્રણવી ગયું, હું નાયક છું એવું પ્રણિબંધ થઈ ગયું. એ રૂપ શબ્દ વાંચ્યો, ઓમાં ઓમાં સ્વને એટલું જ કહ્યું ને, પછી સ્વરૂપે પ્રણવી ગયું. એમ એ રૂપે પ્રણવી ગયો, જે જાણવામાં આવ્યો આત્મા એ રૂપે એનું પ્રણિબંધ થઈ ગયું. એટલે સમય કૃષ્ણ ચારિત્ર રૂપે પ્રણવી ગયો, કારણ કે એનું રૂપ છે. આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે, આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, અને આત્મામાં ચારિત્ર નામનો ગુણ છે. એનું એકત્વ ગુણ છે. હવે એકત્વ ગુણ છે એમ શ્રદ્ધામાં જાયું, ત્યાં શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય અને ચારિત્રની પર્યાય ત્રણ પ્રગટ થઈ ગઈ. એટલે એકાકાર થઈને પરિણમી ગયો. પરિણમો શબ્દ છે ને, પરિણમો છે. એક તારીખ છે, એટલે આ તારીખ પાડી નાખી, એટલે કે ના આચાર્ય એની શક્તિ કોઈ પણ એક કથા ભાવથી ભણો માન થઈ જાય. 415 કથાનો સાર,
સાર
સ્થિતિ છે. એકાંત અપરિણામી પણ નથી ને એકાંત પરિણામી. આ સમસ્યા ત્યાં કાઢી તો એને બે નો પર ફેરો ચીકાડી દેવી એ પ્રૂફ નહીં થાય છે એમને બેઠા.
એટલે પક્ષ વાળાને ના સમજાય, આ દ્રવ્ય નું પક્ષ થઈ જાય કા પરિણામ નું પક્ષ થઈ જાય.
સમય તો હતો અનંત કાળ થી, સસમય થયો એમ સસમય વાત જાણનાર હતો ને જાણનાર ને જાણનાર પણ એ શ્રદ્ધામાં લઈને પ્રણમી ગયો, એ પ્રણમી ગયો એમનો મોક્ષ માર્ગ થઈ ગયો.
આપને એમના જબ એ ગાથા લીધી ના તીન દિન પહેલે તો સમયની વાત જે આવી ને ફરીથી એક વાર લઈ પછી આમાં સમયની વાત જે કરીને આપણે આગમ પ્રમાણ ને અધ્યાત પ્રમાણ તો બે વ્યવહાર પ્રમાણ છે, આ સામાન્ય પ્રમાણ ને આ નિશ્ચય પ્રમાણ
એ જે બીજી ગાથામાં સાત પ્રકારના બોલથી સમયની વ્યાખ્યા કરી એ સામાન્ય આત્માના સ્વરૂપની વાત કરી અને એ સાત પ્રકાર એમાં પડે છે અને એ સાત પ્રકારથી પદાર્થને સિદ્ધિ થાય છે અને એ પદાર્થ એવો જ છે અનાદિ અનંત એવો એનો સ્વભાવ જ છે. ઉત્પાદિત રૂપમ સ્વરૂપ પર્યાયવત દ્રવ્યમ ક્રમ અક્રમ ઇત્યાદિ દર્શન જ્ઞાન એનો મૂળ સ્વભાવ છે. એ સામાન્ય પ્રમાણ છે જે ઉપયોગો લક્ષણ સામાન્ય છે એમાં વિવક્ષાનો અભાવ તેને સામાન્ય કહેવાય. એમ આ જે પ્રમાણ જ્ઞાનનો વિષય છે એ સામાન્ય પ્રમાણ છે. હવે સામાન્ય પ્રમાણમાંથી બે પ્રકારના પ્રમાણ બીજા પ્રગટ થાય છે, એક આગમ પ્રમાણ અને એક અનાદિથી આગમ પ્રમાણમાં અટકો છે. એટલે મિથ્યાદર્શ જ્ઞાન ચારે રૂપે આત્મા પરિણમે છે એને આગમ પ્રમાણ કહેવાય. એ વ્યવહારનો વિષય થઈ ગયો, બોલો નિશ્ચયનો વિષય, જ્ઞાન પ્રધાન નિશ્ચયની. બોલું જે પ્રમાણ પહેલા કહ્યું ને
સામાન્ય પ્રમાણ,
સામાન્ય પ્રમાણ આ વિશેષ પ્રમાણ. સામાન્ય પ્રમાણ એકરૂપ છે, વિશેષ પ્રમાણ બે રૂપે છે. એટલું લખો સામાન્ય પ્રમાણ જ્ઞાનનો વિષય એમ લખ્યો. સામાન્ય પ્રમાણ જ્ઞાનનો વિષય એકરૂપે છે, આરાધ્યનો અને વિશેષ પ્રમાણ જ્ઞાનના બે ભેદ પડે છે. એક અધ્યાત્મ પ્રમાણ, પેલું અધ્યાત્મ પ્રમાણ લખો કેમ કે આમાં સ્વસમય પહેલું લીધું જ ને, એટલે અધ્યાત્મ પ્રમાણ કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરણમે છે એવું દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે બંને શુદ્ધ અંશ છે એમ લખો કે બંને શુદ્ધ અંશ છે, દ્રવ્ય શુદ્ર પરિણામ પણ શુદ્ધ સમય સાકાર સોલ પ્રમાણ અથવા સમયસાર ગાથા બે પ્રમાણ, સમયસાર ગાથા બીજીનો બીજો પારો, સમયસાર ગાથા બીજીનો બીજો પારો સ્વસમય છે ને અધ્યાત્મ પ્રમાણ લીધું. બરાબર, હવે એ જે વિશેષના બે ભેદ કર્યા, એક અધ્યાત્મ પ્રમાણ, હવે એક બીજો વિશેષનો બીજો પ્રકાર આગમ પ્રમાણ. આગમ પ્રમાણમાં શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ અથવા સમયસારની બીજી ગાથામાં જે પર સમય કહ્યું છે સુધાસુદ પર્યાયનો પિંડ કાઢી નાખો અને ઓલું જ એક જ લ્યો પર સમયનો આમાં કેમ કે અમે તો લીધું છે ને પહેલામાં તો શુદ્ધ પ્રિયા લીધી પહેલામાં શુદ્ધ પ્રિયા કંઈક બી લેવાય સાધક સાધક છે લેવાય સાધકમાં સુધાસુદ પર્યાય બે છે એ બરાબર છે ઠીક છે તો બીજો પારોનો બીજો બીજા પારાનો બીજો પાઠ પર સમય બરાબર ને અને આ તો પ્રચલિત છે આ આગમ પ્રમાણ તો પ્રચલિત છે અધ્યાત્મ પ્રમાણ ઓછું પ્રચલિત છે અને ત્રિકાળ પ્રમાણ તો પ્રચલિત જ સામાન્ય પ્રમાણ અને વિશેષ પ્રમાણ સામાન્ય પ્રમાણ એક રૂપે છે વિશેષ પ્રમાણ બે રૂપે છે સ્વ સમય ને પર સમય
મૂળચંદ આચાર્ય બહુ સરસ ચુંદુનાચાર્ય તો સો સમય પર સમય કી બાત કી ગાથા
બે જ કહી ત્યાં
એને સમય કાઢ્યો
એમાંથી જ નહીં સમય કાઢીને પછી સો સમય ને પર સમય બે ભેદ કરી નહીં
સમય કાઢી ત્યારે સો સમય પર સમય સિદ્ધિ
થાય વ્યવહાર થઈ ગયો ભૂલો નિશ્ચય કારણ કે બે ભેદ નથી એમાં એમાં બે ભેદ નથી આમાં બે ભેદ પીડ્યા દરિયો છે સમુદ્ર છે
એટલે આ પછી એમાંથી એમ કીધું એ દિવસે ફોનમાં કે ઉત્પાદ ગૃહયુક્તમ સત છે એમાં લીધું એ સામાન્ય પ્રમાણ છે
સામાન્ય પ્રમાણ
એ નિશ્ચય પ્રમાણ છે એમાંથી નિશ્ચયને કાઢવી તો ઉત્પાદ રહેતી રહી જે ધ્રુવ છે એ હું છું
એવું છું સમજી ગયા હવે એનો અવલંબન કર્યું ત્યાં સસમય રૂપે પ્રણમી જો એમ અને જો એ રૂપે પ્રણમતો નથી તો પર સમય રૂપે પ્રણમે છે નથી બસ એમ સ્વસમય અને પર સમય એમાં દ્વિવિધપણું આવે છે માટે દોષ છે એમ કે છે એ ખેટકું દ્વિવિધપણું બે પણ કેમ કે એની એક બોલો કેવો છે ને સામાન્ય પણ સામાન્ય પ્રમાણ છે ને એ તત્વાર સૂત્રની શૈલી છે આ સમયસાર સાધન છે ભંડાર છે
દરિયો મોટો
કેટલી શક્તિ જેનામાં હોય એટલું કાર્ય જો એમાં ક્યાંય વિકાર અવિકારને સાત બોલમાં યાદ નથી કર્યો એ સ્વભાવ છે ઉત્પાદ ધ્રુવતમ સ્વભાવ અનુભૂતિ એમાં રહેલો છે એમ કહ્યું અનુભૂતિ એટલે એમાં રહેલો છે એમ પરિણામમાં પરિણામી છે બોલો એ પરિણામ શુદ્ધ શુદ્ધ નહીં 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 શુદ્ધ સાપેક્ષ થઈ ગયું આ તો નિરપેક્ષ છે ઉત્પાદ છે નિરપેક્ષ શુદ્ધ પણ નથી ને અશુદ્ધ પણ જો ઉત્પાદ હોય ને તમે શુદ્ધ કયો સમજી ગયા તો નિર્જરા થવી જોઈએ અને ઉત્પાદ હોય અશુદ્ધ કયો તો બંધ જ થયા કરે નહીં સ્વભાવ બંધમોખથી રહી છે ઉત્પાદ ભાઈ બંધમોખથી રહી છે ઓ ઉત્પાદનની પર્યાય પણ ત્રિકાર તો રહી છે તો દરિયો છે ઉત્પાદ વે તો પર્યાય અપેક્ષિત સ્વભાવ છે સમજી ગયા ઉત્પાદ વે તો પર્યાય અપેક્ષિત સ્વભાવ છે એના વિશેષણ જ એવો લાગે પણ ત્યાં ધ્યેય કહ્યું ને એ હા એ ઉપરક્તિ
પર્યાય ઉપલબ્ધિ
છે હા સ્વભાવ છે બસ એ બંધનું કારણ નથી ને મોક્ષનું કારણ પર્યાય સ્વભાવ છે ને પર્યાય સ્વભાવ છે પર્યાય સ્વરૂપ
થાય પર્યાય સ્વભાવ નથી, ઉત્પાદી
સ્વભાવ
સાપેક્ષ, હું તો નિરપેક્ષ છે, ઉત્પાદી તો
નિરપેક્ષ
હો ગયા ને, સામાન્ય પ્રમાણ અને વિશેષ પ્રમાણ. વિશેષ પ્રમાણમાં તો ભેદ અધ્યાત્મ પ્રમાણ અને આગળ બરાબર હો ગયા આગળ બેન ને આ કોમ્પ્યુટર માં છે, એક વાર કહ્યું એટલે હતી અંદર ખોડાય, હું તો કોઈ કોઈ વાત નહીં બોલતા, મારે કહેલી વાત એ પણ મને યાદ કોઈ વાર ના આવે. તમે એમ કહો કે આ તમે આમ કહ્યું યાદ આવે,
આપને કહા કે આ લઈ લેશું એટલે વિડીયોમાં
નહીં, સારું આપણે કહ્યું વિડીયોમાં આવી ગયું, જરૂર છે. આત્મા અનાદિ અવિદ્યારૂપી એટલે આત્માના જ્ઞાનથી શૂન્ય, અવિદ્યા એટલે આત્માનું જ્ઞાન નહીં, જે કેળ તેના મૂળની ગાંઠ, ઓલા કેળ ઉદય છે ને કેળા જેમાં એનું એનું મૂળ એની ગાંઠ, ગાંઠ વાવે એમાંથી કેળ ઉત્પન્ન થાય, કેળા કેળ તેના મૂળની ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મોહ, દ્રષ્ટાંતે કેવું આવ્યું એ ગાંઠ એકદમ નીબળો છે, એકદમ કઠણ હોવી જોઈએ એમ લાગે છે. આના ઉપર
એમાં કઈ હોતું નથી, આમ તમે આમ કરતા જાવ કઈ નીકળે નહીં એમાં અંદર, પણ ઉપરથી એવી આમ મોટી આમ એવી લાગે
એમ મહેનત જોઈએ,
ગાંઠ મોટી હોય મોટી આમ એવી લાગે, પુષ્ટ બહુ પુષ્ટ મોટી લાગે આમ જાડી
એમ, અને પછી એમાંથી કેળા નીકળે,
એમાંથી
કેળ ઝાડ થાય,
પણ એમાં કઈ હોય નહીં આમ
ઠેક છોટા છોટા
છોટાથી એટલી પુષ્ટ,
હા ઓહો
એટલા બધા
પીટાયેલા, હા ગુજરાત છૂટાયેલા, જેમ ઓલી નાળિયેરીનું આપણે જોયું છે ને, મૂળિયામાં નાળિયેરી અને મૂળિયામાં કોઈ કોઈ દેખાય છે, ત્રણ બિલ એવી હશે ગાંઠ, જો દાખલો કહેવાય પણ એ તેના મૂળની ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મો, હા હા પુષ્ટ થઈ ગયો છે એમ, એને તો અનંતો પુરુષાર્થ જોઈએ, હે પુષ્ટ થયેલો મો તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના અધીનપણાથી, મોહ તેના ઉદય અનુસાર એટલે મોહ કર્મમાં જોડાવાથી એના અનુસાર પ્રવૃત્તિના અધીનપણાથી, રાગ દ્વેષ મોહની પ્રવૃત્તિ એને આધીન આત્મા થઈ ગયો એમ, એનો હું કરતા છું એ મારું સ્વ અને હું સ્વામી વગેરે અધીનપણાથી, દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત પ્રતિરૂપાત્મક તો તે છૂટી, આ શુદ્ધ રહીથી ચ્યુત થયો જે સિકોહાબાદમાં આપણે લીધું, શુદ્ધ નહીંથી ચ્યુત યા ઉપરમાં દર્શન જ્ઞાન સ્વભાવ નિયત પ્રતિ આત્મતત્વ એમ લીધું હતું, એનાથી આ છૂટી ગયો, એ પોતાના સ્વભાવને જાણ્યો નહીં, પ્રતિમાં લીધો નહીં છૂટી, વરદ્રવ્યના નિમિત્તથી, જો સ્વભાવના નિમિત્તે નહીં વરદ્રવ્યના નિમિત્તથી એમ, એટલે નિમિત્તના લક્ષથી ઉત્પન્ન મોરા દેશાદી ભાવો, કેટલું સરસ જોરથી બધું લખ્યું, ઓહો કરનાર યુગને ચરનાર યુગને દ્રવ્યાર યુગ કોઈને પીને એવું લાગે, સાસુ લખવાય કઈ
સારું,
કોઈ બી ચોપડી છુપાવી લખીને કોઈ બી પુસ્તક છુપાવી આચાર્ય વખતે છોકરી ગુરુદેવ કંઈ છપાયું નથી, વ્યાખ્યાન આપે તમારે છપાવવું નથી, પોતે પોતે લેખું નથી, આ તો સમર્થ આચાર્ય છે, આ તો શાસ્ત્ર છે, આદમ છે. આદમની લખવાની શક્તિ બધામાં નથી. મુનિઓ ઘણા હોય, તમે લખવાની શક્તિ પરંપરા ચાલે ને, ઓ આ તો પરંપરા છે. જરાક પણ ત્યાં ખલન થઈ જાય પોતાને ખબર નથી. આત્મતત્વથી છૂટી પરદેવના નિમિત્તથી ઉત્પન્ન, પોતાના સ્વભાવથી ઉત્પન્ન નથી થતો, મોહરાગ દે એમ કહે છે. સ્વભાવ આશ્રિત નથી, પરાશ્રિત છે. મોહરાગ દ્વેષ એનું નિમિત્ત કોણ? મોહરાગ દ્વેષનું નિમિત્ત આત્મા છે કે મોહકર્મનો ઉદય? આત્માને જુદો રાખો એકદમ. આત્માના લક્ષ્ય આત્માને આશરે મોહ ન થાય, એ માટે કહ્યું પરદેવના નિમિત્તથી ઉત્પન્ન નૈમિત્તિક, એ નિમિત્ત અને આ નૈમિત્તિક ભાવો સાથે એકત્વગતપણે લ્યો, એની સાથે એકત્વગતપણે એકપણું માનીને હો. આત્માને રાજ છે ભિન્ન, એને એકપણે માનીને વર્તે છે ત્યારે ઉદગલ કર્મના પ્રદેશમાં સ્થિત હોવાથી ઉમા દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હતો સ્વસમયમાં, અને આમાં એકત્વપૂર્વક અને વર્તે છે ત્યારે પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ, આમાં યુગપદ આવ્યું ને, પરને એકત્વપૂર્વક જાણતો, આમાં સ્વને એકત્વપૂર્વક હતો, આમાં પરને એકત્વપૂર્વક જાણતો.
એટલે લક્ષ દ્રવ્યનું હોય છે અને જે દ્રવ્યનું લક્ષ હોય છે એ પ્રકારે જ પરનું હોય છે. એમાં પરનું લક્ષ છે, લક્ષ પરનું છે, કર્મનું લક્ષ છે, પછી એના જ પરિણામ રૂપે અહીંયા પરિણામ
બની જાય છે. પરને એકત્વપૂર્વક જાણતો એમ વિભક્તપૂર્વક નથી જાણતો, પરને પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. એટલે પરને અને સ્વને એકત્વપૂર્વક જાણતો એમ, પરને પોતાપણે જાણતો, પરમાં એકમેક થઈને જાણતો, તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એમ જાણતો ને પરિણમતો, તે પર સમય એમ પ્રતીતરૂપ કરવાનો. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એવું વિવિધપણું પ્રગટ થાય છે. છે તો એક પણ ઉપર ઠાક બોથી દીધું ઈ સામાન્ય પ્રમાણ, પણ આ રીતે જીવમાં બે પ્રકાર પડી જાય છે. જીવ તો એક પ્રકાર છે. શુદ્ધનીનો વિષય તો એક પ્રકારનો છે, પણ પ્રમાણ જ્ઞાનનો વિષય પણ એક જ પ્રકાર છે. સમયના વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. આત્મામાં બે પ્રકાર નથી, આત્મા એક જ પ્રકારનો છે. એક પ્રકારના છે, બે પ્રકાર આત્મા એક જ પ્રકારનો છે, એના છે બે પ્રકાર. એક તો ત્રિગાળી દ્રવ્ય એક પ્રકારે છે, અને જે સામાન્ય પ્રમાણ છે એ પણ એક પ્રકારે છે. હવે અહીંથી ધીમે ધીમે શરૂ કરે છે. પેલા ભૂમિકા બાંધી લીધી, આત્માને બે પ્રકારે જોવો એ વ્યવહાર થઈ ગયો. દિવીજ પણ એ બાધા છે, કેમ કે આત્મા એક જ પ્રકારે છે. ખરેખર સ્ત્રી પણ એક પ્રકારે છે, સ્ત્રી પણ એક પ્રકાર છે, નેના બે પ્રકારનું. બાધા બતાવે આ તો બાધા થઈ ગઈ, વ્યવહાર થઈ ગયો. હા વ્યવહાર થઈ ગયો, બે પણ એવું ને. આત્મા બે પણે દેખાય છે, આત્મા સ્વસમય પણ પ્રેમે છે એમ દેખાય છે, અને પરસમય પ્રેમે છે એમ દેખાય છે. એ દ્વિસ્વરૂપ બાધા ત્રિકાળી દ્રવ્ય જે ધ્યેય એ પણ એક પ્રકાર, અને ત્રિકાળી જે જ્ઞેય છે નિરપેક્ષ, કર્મનો સંબંધ થાય ને છૂટે એ તો જુદી વાત થઈ ગઈ, તો નિરપેક્ષ વાત કરી. બીજી ગાથામાં સામાન્ય પ્રમાણ થઈ
ગયું પણ બહુ છે એમાં.
પોતે લખે છે ને દિવ્ય પણ બાધા
છે.
આ બધું સાપેક્ષ પણ બધું જ્ઞાનમાંથી સાપેક્ષ પણ ગૌણ કરી ત્રિકાળ નિરપેક્ષ ધ્યેય અને ત્રિકાળ જ્ઞેય નિરપેક્ષ એના જ્ઞાનમાં આવી ગયું છે. કેવળ જ્ઞાનમાં આવે છે, અને શુદ્ધ જ્ઞાનમાં પણ જાણી લીધું કઈ લીધું એને. કેટલું દ્વિવિધ પણ હો દ્વિવિધ પણ સાપેક્ષ છે. કવિતા સમજાણું, દ્વિવિધ પણ સાપેક્ષ છે. કર્મનો સંબંધ છૂટે અને કર્મનો સંબંધ થાય એ બે સાપેક્ષ થાય. સ્વસમય પણ સાપેક્ષ ને પરસમય પણ
સાપેક્ષ.
પરમિરવીજી છૂટી એમ લીધું હતું સ્વસમયમાં, ખબર છે. હા મારું એમ તમને કેવું છે, સાપેક્ષની સિદ્ધિ કરી. જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે, જો જીવ નામની વસ્તુને પદાર્થ કહે, સામાન્ય પદાર્થ, પદાર્થનું સામાન્ય સ્વરૂપ. જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે, અને તે પદથી જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપ પણ નિશ્ચિત કરવામાં આવે છે, આવે તે પદાર્થ છે અનેકાંત મૂર્તિ દ્રવ્ય પર્યાય રૂપ. એ જીવ પદાર્થ હવે સાત બોલ કરે છે. પહેલા તો પદાર્થની વાત કરી, હવે એ જીવ પદાર્થ ઉત્પાદય દ્રવ્યુક્તમ યુક્તથી સત્તા સ્વરૂપ છે. ઉત્પાદય દ્રવ્યુક્તમ સત એ સૂત્ર આવ્યું, સત્તા એટલે સત. દર્શન જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે, એનું ત્રણેયમાં ચેતના વ્યાપે છે. ઉત્પાદય ધ્રુવમાં ત્રણેયમાં ચેતના વ્યાપે છે, એવું ચેતન પદાર્થ છે. ઉદગલમાં જળ વાપે છે ઉત્પાદિત રૂમમાં. ચેતના જે છે એ ઉત્પાદમાં, વ્યયમાં અને ધ્રુવમાં, ત્રણેયમાં ચેતના જ વ્યાપેલી છે. એ ચેતનનો પિંડ છે. એ જે સત્તા છે અનાદિ અનંત સત્તા બેન, એ ચેતનરૂપ છે. જળની જળરૂપ સત્તા છે કુદગલની, એમ આ ચેતનની ચેતનરૂપ સત્તા. દ્રવ્યમાં ચેતન, ગુણમાં ચેતન, પર્યાયમાં ચેતન, ચેતનનો પિંડ છે આખો પદાર્થ. ચેતના ચેતના રૂપ જ છે, ચેતના રોગ છે, જાણનારો જ છે. એ ઉત્પાદિત રૂપ ચેતનામય છે, જ્ઞાન દર્શનમય છે. એ રૂપ એનું છે બસ. જો દર્શન જ્ઞાન મય ચેતના સ્વરૂપ છે. ઉત્પાદિત રૂપ એ કેવો છે? જીવનામનો પદાર્થ છે ને, એટલે એમાં આ લીધું. સમજી ગયા? અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્યની વ્યાખ્યા કરી પેલા, સતની વ્યાખ્યા કરી, પછી એના અસાધારણ ગુણની વ્યાખ્યા કરી, પછી અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. સતદ્રવ્ય રક્ષણ ઉત્પાદે દ્રવ્યુત્તમ સત. અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. ધર્મમાં બધું લઈ લેવાનું, ગુણો આવી જાય અને નિત્ય નિત્ય બધા ધર્મો આવી જાય. દ્રવ્ય હોવાથી વસ્તુ છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે. દ્રવ્યની સિદ્ધ કરી અને દ્રવ્ય હોવાથી વસ્તુ છે એમ. ગુણ પર્યાય વાળો છે, ગુણ પર્યાય વધ દ્રવ્યમ એમ. હવે આજે દ્રવ્યની સિદ્ધ કરીને દ્રવ્યની સિદ્ધિ કરી, દ્રવ્ય કેવું? ગુણ પર્યાય વત દ્રવ્ય. એમાં ઉત્પાદ વિદ્યુત્તમ સતમાં ગુણતા હતા. દ્રવ્યની પર્યાય બે આવતી હતી, એટલે ગુણ પર્યાય બીજું જુદું લીધું. ગુણ અને પર્યાયનો પિંડ તે દ્રવ્ય એમ. હુમાં તો ઉત્પાદ વિદ્યુત્તમ સત એટલું લીધું, એમાં ગુણ શબ્દ નહોતો. એટલે ગુણ પર્યાય વત દ્રવ્યમ, દ્રવ્યની વ્યાખ્યા કરી. થોડી શક્તિની વ્યાખ્યા કરી, દ્રવ્યની
વ્યાખ્યા.
આ ભૂત તત્વા સૂત્ર અમે ભણેલા છીએ ને, એટલે વધારે આવું આવે ત્યારે ખ્યાલ આવે ને. તેનું આ પદાર્થનું સ્વપર પ્રકાશક જ્ઞાન અનેકાકાર એક છે. આ મોટી ફોટો ને લાલ લીટી કરી બેલ મારો, ઉપર બેલ મારો, બે બેલ મારો, બે બેલ બા મોકલી દો, લઈ લેશો બા. જો તેનું એટલે આ પદાર્થનું, આત્મ પદાર્થનું સ્વપર પ્રકાશક એ અભેદ છે. સ્વપર પ્રકાશ જ્ઞાન અને અનેકાકાર રૂપ પણ એક છે. સ્વપર પ્રકાશ પણ સ્વપ્રકાશક જ છે. અનેકાકાર રૂપ એક છે એટલે સ્વપર પ્રકાશક બે લીધું ને, એટલે અનેકાકાર લેવું પડ્યું ને. એ જ્ઞાનનો સ્વભાવ છતાં એક
છે. આ ખૂબી છે.
આ જ્ઞાનની પર્યાય લીધી, લપટી લીધી, વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. અસાધારણ ગુણ લીધો અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આ પ્રદેશની ભિન્નતા બતાવી, આમાં પ્રદેશની ભિન્નતા, એક ક્ષેત્ર છે છતાં પોતાના સ્વરૂપે ક્ષેત્ર ભિન્ન છે એમ. આમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું ચારે આવી જાય છે. આ સાત બોલ છે ને એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારે આવી જાય સ્વભાવ. આવો જીવ નામ અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે, જેમાં સસમય કે પરસમય કાંઈ નહીં, સમય છે એ સમય છે બસ. જાણે ને પરમ એક સાથે યુગ થતું જ્યારે હવે ત્યારે આ તો એનો સ્વરૂપ ને સ્વભાવ કયો મૂળ
સ્વભાવ પહેલા કીધું.
શક્તિ ગણી હો શક્તિ કેટલી નાની લંબાઈ સામાન્ય રીતે અનાદિથી જીવ પર સમય રીતે પડવે છે, એ જીવ સ્વસમય રીતે પડવે છે. બે જ પ્રકારો, બીજો પ્રકાર તો હોઈ શકે
નહીં,
મૂળમાં છે એ પરદ્રવ્યના લક્ષ્ય પણ મેં એટલે પરસમય થઈ ગયો છે અને પરદ્રવ્યથી છૂટ્યો તો સ્વસમય થયો, પણ મૂળ સ્વભાવ તો એનો આ સ્વસમય પણ વ્યવહાર અને પરસમય પણ સાપેક્ષ થઈ ગયું માટે વ્યવહાર, સાપેક્ષ થઈ ગયું માટે વિકાર અવિકાર એ બે ને નિરપેક્ષ પડે જો એમ કહ્યું. આમાં ત્રિકાળી દ્રવ્યને નિરપેક્ષ પડે જો પરિણામી દ્રવ્યને હો
બિલકુલ એ સ્વરૂપે આ સમયનું સ્વરૂપ જ આ છે એટલે એની એ આ પદ્ધતિ આગળ પણ આપણને દેખાય છે કે જ્ઞાનનો અજ્ઞાનત્વ કરતો ને જ્ઞાનનું અજ્ઞાનત્વ
કરતો
એટલે જ્ઞાન તો એ રાખે જ છે,
રાખે જ છે સ્વભાવ છે. સ્વપર પ્રકાશક અનેકાકાર એક છે એ તો અનાદિ અનંત છે. એ તો જ્ઞપ્તિ બધામાં લીધી ને, જાણવાની ક્રિયા તો બધામાં લીધી, નિયમય સ્વપર પ્રકાશક મેં લીધું છે યાદ. પછી સ્વપ્રકાશક થાય ને સ્વપર પ્રકાર પ્રમાણ થાય એ વિષય જુદો, એ તો જ્ઞાની થાય પછી. આ તો જ્ઞાની કે અજ્ઞાની ન હોય ત્યારે પણ સામાન્ય જ્ઞપ્તિ એને સ્વપર પ્રકાશક આ જ્ઞાન અનેકાકાર રૂપ પણ એક રૂપે છે. મિથ્યા જ્ઞાન તો વિજ્ઞાન નહીં, ઉપયોગ લક્ષણ છે ને, ઉપયોગ લક્ષણ
એટલે એમાંથી પર સમય ને સ્વસમય ની સ્થિતિ એમાંથી થાય,
એમાંથી થાય આવું છે એમાંથી થાય. જો પરનું લક્ષ કરે તો આમ ને સ્વનું લક્ષ કરે તો આમ,
એટલે સફળ પ્રકાશન ની જે વ્યક્તિ છે એમાં પરને ઉપયોગ રૂપ જાણે તો પર સમય રૂપ પરિણામ
ખલાસ થઈ ગયું
અને પરને જાણવાનું બંધ કરી આત્માને જાણે આત્માને ઉપયોગ પણ જાણે તો સો સમય રૂપે પરિણામ થાય. એમાં બેસ છે આ વાત.
સામાન્ય ઉપયોગ પણ મોટો એમાંથી નીકળ્યો. સામાન્ય ઉપયોગનું લક્ષણ જે છે વિભૂષણનો અભાવ એ બંધનું કારણ નથી અને બે મોટું કારણ. યા સફળ પ્રકાશક જ્ઞાન અનેકાકાર રૂપ એક છે, યા એ સ્વભાવનો અંશ છે, કર્મબંધનું કારણ નથી, મોક્ષનું કારણ નથી. નકલી તો બધાની પાસે છે તો એનો મોક્ષ થઈ જવો જોઈએ, નિર્જરા થવી જોઈએ, ઉપયોગ તો છે. થશે ત્યારે પાઠ લખો એવું છે, તો સમુદ્ર છે સંવત એ મર્યાદા નો છે. જયારે તે હવે અહીંયાથી લેવાનું, જયારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તે સ્વસમય છે, અને પર સ્વભાવ રાજદેશ બહુરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધ ગુણ આવે છે, એ તો એક રૂપે એમાં બે ભેદ પડી જાય. હવે સમયના દ્વિવિધપણામાં એ તો એક પ્રકારે, પણ એનું જે બે પણ થયું દ્રવ્ય છે એ ધ્યેય રૂપે પડે છે, અને આ જે સામાન્ય પ્રમાણ જ્ઞાન હશે એ જ્ઞેય રૂપે એક પડે છે, બે નું એક પણ છે. એમાંથી અનંતકાળથી જે પરદેવનું લક્ષ છે એ છૂટે ને અંદરમાં આવે ત્યારે સ્વસમય રૂપે પણ જાય છે. એને એ બતાવવું છે અહીંયા કેવું છે એને અહીંયા લઈ જવું છે. ઉત્પાદ વેચી રહી ધ્રુવનું લક્ષ્ય કરવાનું છે. હવે જો આપણે ત્રીજી ગાથા લઈએ, હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિઘવાદીની બંધન કથા એકત્વમાં છે, તો એક રૂપે પણ પરની સાથે સંઘ કરે છે એટલે બંધ ઉભો થાય છે. એમાંથી દ્વિવિધ પણ થયું, પર સમય અને સ્વસમય એકલો એકલો હોય ત્યાં સુધી તો દ્વિવિધપણાનો પ્રશ્ન જ નથી. એકલો જે છે એમાં તો કંઈ પ્રશ્ન નથી, પણ બીજાની સાથે સંબંધ થયો એટલે પરનું લક્ષ કર્યું, પરનું લક્ષ કર્યું તો પર સમય થઈ ગયો, પરનું લક્ષ છોડે તો સૌ સમય થઈ ગયો. એમ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. એકત્વ નિશ્ચયને પ્રાપ્ત એક પણ રહેલો જે આત્મા એવો જે સમય તે લોકમાં બધે સુંદર છે. સુંદરતા તો એકમાં છે, એકરે એક ને બગડે બે, બગડ્યો એમ. તેથી એકત્વમાં એકપણામાં છે તો એક રૂપે આત્મા, ધ્યેયમાં પણ એક પણ, જ્ઞેયમાં પણ એક પણ, ઉત્પાદિતમ સત છે ને એક નહીં. સામાન્ય જ્ઞેયો પેલું અનુભવમાં જ નહીં થાય કે વિચાર
આદર્શ કાળમાં અમે સમજાવી અમારી સામે બેઠા એવું જેથી એકત્વમાં એક પોળામાં બીજાની સાથે બંધ એટલે સંબંધ, બંધ એટલે બીજાની સાથે જો આત્મા સંબંધમાં જાય છે તો કથા એટલે ભાવ સ્વરૂપ વિસંવાદ વિરોધ કરનારી છે. હા, દુઃખદાયક દશા છે એ કથા એટલે દશા દુઃખદાયક દશા છે. એકત્વ પણ છે એ સુંદરતા છે, એની બીજાની સાથે સંબંધ થયો એ દુઃખદાયક છે. આમ કહેવત છે લૌકિક દ્રષ્ટાંત આપું છું, લૌકિક એક ભાઈએ લગ્ન કરી લીધા, બીજો ભાઈ કે મારે કોઈનું નથી, તો પછી સંસાર તો બધો એવો જ છે, સમજી ગયા, લગ્નમાં થોડું સુખ છે. ઓકે ભાઈ, લાડુ ખાઈ ગયા તો બી પસ્તાઈ ગયા, નહીં ખાઈ ગયા તો બી પસ્તાઈ ગયા, એવું લોકો કહે છે, વાત કરે છે. એટલે ભણે છે એ પસ્તાય છે, નથી પણ તો એ પસ્તાય છે. ભણે છે એને જંજાળ વળગે છે, ટૂંકી ટૂંકી બહુ દુઃખી થઈ ગયા છે, છોકરાને ભણાવવા ગણાવવા લગ્ન કરાવી ગયે એમ. પછી એ છે કે જો નહીં ભણે એ પસ્તાશે, ઓલો કહે છે, કેમ કે એકલો એને કોણ ખોરાવે ને પીવરાવે ને આખી જિંદગી કોણ પાડે એમ, એ પોતાથી વાત કરે છે. એટલે તું ભણી જા એમ, ઓલો કહે છે કે ખાઈ ગયો બી પસ્તાઈ ગયા, નહીં ખાઈ ગયો બી પસ્તાઈ ગયા એમ કરીને વાત કરે એમ. એમ એકત્વ એકત્વ નિશ્ચયની ગત સમય છે એ સર્વત્ર સુંદરમાં છે, પણ જો એ લગ્ન કર્યા અને જંજાળ આખો સંસાર નથી ગમાવાની વ્યાધિ, કોઈ બાર લગ્નની પરંપરા છે કે તમે નથી લગ્ન કર્યા, સારું છે,
પરમ સુખી છીએ અમે,
સુખી છો, નસીબદાર છો, બહુ તકલીફ છે, બહુ તકલીફ છે, સરખે સરખું ઉતરે કોઈ હોય
કોઈ સુખ નથી,
કોઈ સુખ તો છે નહીં, પણ સામાન્ય રીતે એનું જીવન ચલાવે, બાકી તો કોઈ બાર એટલે મારું કહેવાનું કે બીજાની સાથે સંબંધો એ દુઃખરૂપ છે. મારે તમને કહેવાનું નથી, એકલું હોય ને વાત છે. બીજાની સાથે સંબંધ થયો ને, બંધ એટલે સંબંધ, એની કથા એટલે સ્વરૂપ ભાવ, વિસંવાદ એટલે વિરોધ, વિરોધ એટલે દુઃખ કરનારી કથા છે.
બીજાની સાથે સંબંધ છે, કર્મ સાથે સંબંધ છે, એની જવાબદારી બધી એનામાંથી આવી ગઈ ને,
આવી ગઈ,
એનો અભાવ કરવો ને એને બધું કરવું ભોગવવું
બહુ લાંબુ થઈ જાય, બહુ લાંબુ થાય એમ. આવી પડે અન્ય પ્રકાર કરવા જાય, એકત્વ તો સુંદર છે પણ નિતર દોષ ઘણા પ્રકારના એવા છે કે સર્વ પદાર્થો, આ બધા પદાર્થોની વ્યાખ્યા કરી છે, ચૂકતે પદાર્થ પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહી પોતાના અનંત ધર્મોના ચક્રને સમૂહને ચૂંબે છે, સ્પર્શે છે. આ સામાન્ય પ્રમાણની વાત કરી, સાત પ્રકારથી જે પ્રમાણની સિદ્ધિ કરી એ જ વાત ચાલી આવે છે. એ પદાર્થો પોતાના અંતર્મગ્ને પોતામાં રહેલા પોતાના આનંદ ધર્મ, ધર્મ એટલે ગુણ અને પર્યાય બધું આવી એના ચક્રને, ચક્રને સમૂહને ચૂંબે છે, સ્પર્શે છે.
સામાન્ય પ્રમાણની વાત કરી કે છયે દ્રવ્ય પોતાના રહેલા જે ધર્મ એને તો સ્પર્શે છે, પણ બાજુમાં બીજું દ્રવ્ય હોય એને સ્પર્શતું નથી. એટલે પ્રમાણથી બે દ્રવ્યની જુદાઈ બતાવી, પ્રમાણથી બે દ્રવ્યની જુદાઈ. સામાન્ય પ્રમાણ હો બે જણો સામે બેઠાડીશ અને કહીશ કે કહીશ આ રીતે કહીશમાં તો પણ પોતાના ધર્મને સ્પર્શે છે, ચૂમે છે, તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અડતા નથી. ગુરુદેવ કે પગ જમીનને અડતો નથી, યા પગ જમીનને અડતો નથી, ટોપી માથાને આધારે નથી, આ નાકને આધારે નથી, આધાર આધી સંબંધનો અભાવ છે.
અનાદિ
સામાન્ય સ્વભાવ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂબે નહીં, અને એક દ્રવ્ય પોતાના ધર્મને ચૂબ્યા વગર રહે નહીં. પોતાના ધર્મોને સ્પર્શે, પણ બાજુમાં રહેલા પદાર્થ એ ક્ષેત્રે રહેલા છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહીં, અડે નહીં, ચૂંબે નહીં. અત્યંત અભાવ,
એટલે
ઓમાં એક ધર્મ બીજા દ્રવ્યને ચૂંબે નહીં, દ્રવ્ય ધર્મને ચૂંબે, દ્રવ્ય ધર્મને ચૂંબે પોતાને, અને બીજા દ્રવ્યને ચૂંબે નહીં. એમ બે દ્રવ્યની જુદાય, અને એક દ્રવ્યની અંદર બધા ધર્મો એકમેક રહેલા એ ચૂંબે છે. એટલે એ તો દ્રવ્યની સ્થિતિ થઈ, અને પરદ્રવ્યથી જુદું પાડ્યું કે અસ્થિ નાસ્તી અનેકાંત કર્યું. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે છે ને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે નાસ્તી, એમ લીધું. ઠીક છે, સ્વચતુષ્માં પરચતુષની નાસ્તી કહીએ, એમ પ્રમાણ સપ્તભંગી કહેવાય. પદાર્થ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવ રૂપે છે, અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો અભાવ, એમ ચૂંબતો જ નથી.
કેમ ચૂંબતો નથી? કેમ કે પોતાના ધર્મને ચૂંબે છે માટે કોઈ કોઈને ચૂંબતો જ નથી.
નહીં તો બે દ્રવ્ય એક થઈ જાય, બે દ્રવ્ય એક થાય,
ક્યારે એક થતા નથી,
ક્યારે એક ત્રણેક કાળ થતા નથી. એક ક્ષેત્ર રહેલા છે દ્રવ્ય, પણ આકાશના એક પ્રદેશે છ દ્રવ્ય છે. એક ક્ષેત્ર રહેલા હોવા છતાં પણ એમ આકાશના એક ક્ષેત્ર હોય એમ લખજો કહું. પણ જ્યાં આકાશનો પ્રદેશ છે ત્યાં જીવના પ્રદેશો છે, ઉદગલના છે, ધર્માસ્તિકાયના છે, પણ એને અડે નહીં. જુદાય પૃથકતા બે દ્રવ્યની,
કેટલી પૃથકતા,
કેટલી પૃથકતા. તો હવે આમાં કરે ને ક્યાં ભોગવેની ક્યાં વાત આવી? પરદ્રવ્યને કરે ને પરદ્રવ્યને ભોગવે ક્યાંનું ક્યાં આવ્યું? પ્રમાણની બહાર,
પ્રમાણની બહાર.
એકબીજાને સ્પર્શ કરતા નથી આવ્યું, અત્યંત નિકટ એક ક્ષેત્રે આવતા રૂપે રહ્યા છે. જો અત્યંત નિકટ એક ક્ષેત્રે આવ્યું ને, અત્યંત નિકટ એક ક્ષેત્રે આવતા રૂપે રહ્યા છે, તો પણ જેવો સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પોતાના સ્વરૂપને છોડતા નથી, ને પરરૂપે થતા નથી પદાર્થ, પરરૂપે નહીં પ્રણવાને લીધે, સ્વદ્રવ્ય પરદ્રવ્યના ધર્મરૂપે નહીં પ્રણવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી, વ્યક્તિતા એ પરમાણુ પરમાણુ રૂપે જીવ જીવ રૂપે વ્યક્ત એમ પર્યાયની દ્રવ્ય વ્યક્ત જુદું 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 જુદું
અનંત પણ નાશ પામતું.
હા નહીં તો એકબીજાને ચૂમે તો અનંત પણ રહે
નહીં,
તો બધું મળીને એક ખીચડો થઈ જાય, શંકર દોષ આવી જાય એમ. તો સ્વરૂપનો નાશ થાય એ તો બનતું જ નથી કોઈ કાળે. અનંત વ્યક્તિતા નાશ પામતી નથી એટલે પોતાનું અસ્તિત્વ છૂટતું નથી, છૂટતું નથી અનાદિ અનુભવી અસ્તિત્વ. માટે જેવો ટંકોત કેળે જેવા એ શાશ્વત સ્થિત રહે છે, પદાર્થો શાશ્વત સ્થિર રહે અને સમર્થ વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ ઉત્પાદ વિરુદ્ધ કાર્ય છે અને ધ્રુવ અવિરુદ્ધ કાર્ય, એનો હેતુ પણ આ છે. વિરુદ્ધ એટલે ઉત્પાદે અને અવિરુદ્ધ એટલે ધ્રુવ, એના કાર્યના હેતુપણાથી કારણપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે, ટકાવી રાખે છે. પદાર્થો એવા ને એવા ટંકો તોડે અનાદિનંદ, એમાં વિરુદ્ધ અને અવિરુદ્ધ બે કાર્ય સમાયેલા છે. એના ધર્મો છે પદાર્થોના, ઉત્પાદ બે એનો ધર્મ છે અને ધ્રુવ પણ એનો ધર્મ છે. ઉત્પાદ બેથી ધ્રુવ વિરુદ્ધ ને ધ્રુવથી ઉત્પાદ બે વિરુદ્ધ એમ એમ છે. હા જેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, ટકાવી રાખે છે. અથવા બીજી રીતે લેવાય કે પોતાના પદાર્થો છે એ પોતાના સ્વરૂપે છે અને પરરૂપે નથી, પણ આમાં તો આટલું જ નહીં. સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, ટકાવી રાખે એટલે વિશ્વ રિયે કાયમ, વિશ્વ કાયમ રિયે છે. કાયમ ઉત્પાદિત ધ્રુવતમ સત છે પણ કાયમ રહે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એક પણ સ્થિત થવાથી લ્યો સર્વ પદાર્થને ભિન્ન ભિન્ન સ્થિત કર્યા. જીવ નામના સમયને બંધ કરતાથી વિષ્ણુવાદની આપત્તિ આવે છે તો એક પણે બધા પદાર્થો, પણ જીવ નામના સમયની બંધ કથાથી બંધના સ્વરૂપથી ભાવબંધથી વિષમવાદની આપત્તિ આવે. બીજાની સાથે સંબંધ થયો દુઃખદાયક સ્થિતિ કરે, સંસાર ઉભો થયો એમ કે એકલો એકલો હતો ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, સુખી એ નહોતો ને દુઃખી એ નહોતો. ઉત્પાદિત સુખ દુઃખનું કારણ નથી રાગ અને વિતરાગ ભાવ, બસ એમાં સુખ દુઃખની સ્થિતિ થઈ જાય. ઉત્પાદિત વિશેષણ ઉપરક્તિ એ આપણે લીધું હતું, તમને ખબર પટીકમાં પરિણમન સ્વભાવ હોવા છતાં પણ એ લીધું હતું. ચાલી આવે છે નહીં હે બાત, હો બાત નહીં. બંધ કથાથી વિષમવાદની આપતી હોય તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું હવે આવ્યું. બંધ જેનું મૂળ છે એવું જે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું એટલે રાગ, રાગના પ્રદેશમાં સ્થિત, રાગમાં સ્થિત થવું કે પ્રદેશમાં પૂતગલનો પ્રદેશ છે તે જેનું મૂળ છે એવું પર સમય પૂરું. હા એ મિથ્યા રાગમાં સ્થિત ન લખતા પૂતગલમાં સ્થિત થઈ ગયો, ચેતનમાંથી બહાર નીકળી ગયો. ઉદગલ કર્મના પ્રદેશોમાં ઈ કર્મના પ્રદેશ છે, રાગ છે ને રાગ છે એ આત્માના પ્રદેશમાં થતો નથી એમ કે છે. પ્રદેશની ભિન્નતા બનાવે, રાગના પ્રદેશ ભિન્ન ને આત્માના પ્રદેશ ભિન્ન એ ઉદગલના પ્રદેશમાં સ્થિત છે એટલે એ રાગ છે એ પૂતગલનો પ્રદેશ છે, જીવનો પ્રદેશ નથી, જીવનું ક્ષેત્ર નથી.
જીવ દ્રવ્ય નથી, પોતે જીવ દ્રવ્ય રૂપે નથી ને, પૂતગલ દ્રવ્ય રૂપે જ છે, એટલે પૂતગલના ક્ષેત્રમાં છે.
રાગમાં સ્થિત કયો કે પર પ્રદેશમાં સ્થિત કયો કે કર્મમાં સ્થિત થયો કે પૂતગલમાં સ્થિત થયો, એક જ વાત છે. પ્રદેશ ભિન્નતા બતાવે છે, આ ગુઢ છે. આમાં પ્રદેશની ભિન્નતાની ધ્વનિ છે, પ્રદેશની ભિન્નતા છે એ એમાં ધ્વનિ બતાવવી છે. સમજી ગયા? પૂતગલ કર્મના પ્રદેશો એમ લખ્યું, પૂતગલ કર્મમાં નહીં, સ્થિત થવું તે જેનું મૂળ છે એવું પર સમય કહું. આ પર સમયની વ્યાખ્યા ઉદગલ કર્મના પ્રદેશમાં સ્થિત છે, આ એમાં રહેલો આત્મા છે, એમાં હું છું એમ માને છે, એમાં હું છું એમ માન્યું, એ પર સમય થઈ ગયો. સ્વક્ષેત્રથી છૂટો પરક્ષેત્રમાં ગયો, સ્વજગથી છૂટો સ્વક્ષેત્રથી સ્વકાળથી સ્વભાવ ક્યારે છૂટો? સ્વદેશથી કેમ છૂટ્યો? પરગ્રહને પોતાનું માન્યું. સ્વક્ષેત્ર કેમ છૂટ્યો? આત્માના પ્રદેશમાં ન રહ્યો અને પરના પ્રદેશમાં ગયો. સકાવ પરકાવ, ધ્રુતે સકાવ, રાગ તે પરકાવ, નામ તે સ્વભાવ, રાગ તે પરભાવ, ક્યારે બોલે નક્કી થઈ ગયું. હા, તે પર સમય પૂરું. એની નજરમાં અત્યારે સામાન્ય દ્રવ્ય ઝળકે છે. અત્યારે ભગવાનની ટીકામાં આનું સામાન્ય દ્રવ્ય કહ્યું છે ને, એ ઝળકે છે સામાન્ય પદાર્થ. હવે તેનાથી ઉત્પન્ન થતું, હો તેનાથી ઉત્પન્ન થતું પર સમય સસમય રૂપ દિવિત પણ તેને જીવનામના સમયને ક્યાં થયો હોય? જીવનામના સમયને દ્વિવિધ કરવું સ્વસમયને પર સમય કરવું નથી એમ કહે છે. બહુ નાની વાત કરે છે, કાં સ્વસમય હોય ને કાં પર સમય એમ નથી. કાં જીવ તો સ્વસમય રૂપે હોય ને કાં પર સમય રૂપે એમ નથી એમ કહેવા માંગે છે. કાં સ્વસમય હોય ને કાં પર સમય હોય એમ નથી. સ્વસમય ને પર સમયથી પાર ઉત્પાદિત ત્રિઉત્તમ સત છે, પર્યાય આમાં છે ને. આપણે આમાં છે એનો અર્થ કરીએ છીએ કે આચાર્ય ભગવાન એમ કહે છે કે આમ થવાથી તેનાથી ઉત્પન્ન થતું પર સમયમાં જો આવ્યો તો એનો અભાવ થઈને સ્વસમય તો દ્વિવિધ થાય ને. પર સમય સ્વસમય રૂપ દ્વિવિધ પણ છે તો એક રૂપે છે તો અનાદિ અનંત તો પણ બે રૂપે દેખાય છે. સ્વસમય ને પર સમય એ છે કે હું કઈ નહીં થી જોઉં કે આ સમય દ્રષ્ટિને વિચાર છે. કોઈ નહીં નથી એવી સ્વસમય ને પર સમયને જાણનારી, એક ત્રિકાળીને જાણનારી ને બીજી જ્ઞેયરૂપ ભીટ ત્રિકાળીને જાણનારી. એટલે જ આજ મુખ્ય ભાવ આવી ગયો. આજની વ્યાખ્યા જુદા પ્રકાર હતી અને બે આમ બેઠા છે. કહું છું બે તમને દેખા અત્યારે બે વાત એવી રીતે જેનાથી ઉત્પન્ન થતું પર સમય સ્વસમય વિવિધ પણ તેને ક્યાંથી હોય? સ્વસમય ને પર સમય જીવને ન હોય બેન એમ કહે છે. ન હોય એ તો એક પણ છે, એક પણ જીવ છે એને બે પણ ગણજો વ્યવહાર થઈ જશે. એ વ્યવહાર થઈ ગયો.
વ્યવહારનું પક્ષવાળું કહે છે કે સ્વસમય રૂપે હોય કે પર સમય રૂપે હોય એને સમય લક્ષ્મણ ના આવે.
ના આવે
લક્ષ્મણ, સહી વાત.
જીવ નામના સમયને ક્યાંથી હોય બે કોણ? એ પોતે આશ્ચર્ય કે છે કે અમને તો દેખાતું નથી. અમે જો કે ચર્ચા કરીએ છીએ, લખીએ છીએ, પણ અમને એવો જીવ દેખાતો નથી, સાપેક્ષ નથી દેખાતો. નિરપેક્ષ આ સો સમય ને પર સમય બે સાપેક્ષ નહીં થઈ ગયું છે. બે ને ગૌણ થઈને નિરપેક્ષ નહીં ને જોયું છે. નિરપેક્ષ નહીં જોયું એટલે લખવું, ક્યાંથી લખી શકે? સાત બોલ થી
એકદમ બરાબર
એને જોઈ લીધો. આત્મા સો સમય પર સમય ને ગૌણ કરી નાખ્યો એ લખી શકે. અને આ તો કે દોષ આવ્યો જીવમાં એમ કે છે, ક્યાંથી એવો બે પડો
ના હોય
એમ કે પોતે કે છે, લખે છે. હા, વીરપણું તેને ક્યાંથી હોય કે ન હોય એમ માટે સમયનું એક પણ હોવું જ સિદ્ધ થાય છે. સમુદ્ર છે,
સમયની સિદ્ધિ પણ કોઈ અદભુત છે, અદભુત રીતે
ચમત્કારી ચમત્કારી દોષ બતાવ્યો. સો સમય ને પર સમય, એકર પર સમય દોષરૂપ છે અને સ સમય ગુણરૂપ છે એમ લખવું જોઈએ. ક્યાંથી લખે એમ નથી, એની નજરમાં અવલોક નહીં કરે છે. નિરપેક્ષ નહીં, આ સાપેક્ષ નહીં છે. બે નહીં તો છે પણ સાપેક્ષ આપણે લખ્યું છે ને આગમ પદ્ધતિ નથી આપતી સાપેક્ષમાં.
વિશેષ તો દેખનારી કોઈ નહીં, સામાન્ય જ દેખાય છે, સામાન્ય પ્રમાણ દેખાય છે.
સામાન્ય પ્રમાણમાં એને દેખાઈ ગયું એટલે લખવું. બહુ
માર્મિક વાત છે આ, ખૂબ આમ જુદા પ્રકારના
જુદા પ્રકાર પોતે દોષ લખે છે કે સ સમય બે સમય વિવિધ ગણું એમાં તો દોષ આવ્યો. જીવ તો એક પ્રકારે છે,
આશ્ચર્ય
થયું
ક્યાંથી હોય,
વિવિધપણું ક્યાંથી હોય, ક્યાંથી હોય
ન હોય, અમને દેખાતું નથી. અમને તો જીવ નામનો સમય દેખાય છે પણ વિવિધપણું અમને દેખાતું નથી.
એટલે એને સામાન્ય ઉપર લખાય છે, એને સામાન્ય નહીં પણ પાસે એ પેલો
એ રહસ્ય
છે. બહુ રહસ્ય પ્રચલિત નથી આ ભાઈ. આપણો સાથે સારો થાય બસ, બીજા આપણે કઈ કામ. એક સામાન્ય જતા બે સામાન્ય રીતે જણાય છે. નિરપેક્ષ કે વાત કરી
મન કી વાત હૈ.
અબ કે મન કી બાત આચાર્ય ભગવાન ને કે લિખ દીયા કે સંધ્યા કા મન કી બાત મેં લિખતા
હું.
બેન રિપેક્ષ તત્વ છે એમાં બહુ મળ્યા છે, ઓછું
નિરપેક્ષ છે.
નિરપેક્ષમાં
વસ્તુ કે સ્થિતિ સીધું હોતી.